మిలానగారు శ్రీధరన్ మంత్రితుమా.
గౌరవ తలమిదాంగం ఉరుపినరవర్గలే, இன்றைய தலைப்புகளுக்குள்ளே நான் நாளை நடைபெற இருக்கின்ற ஒரு முக்கியமான இந்த நாட்டிலே தமிழ் மக்களுடைய விடயம் தொடர்பிலும் பகிர்ந்து கொள்ள விரும்புகின்றேன் தங்களுடைய அனுமதியோடு. கார்த்திகை 27 இலங்கை தீவிலும் உலகெங்கிலும் பறந்து வாழுகின்ற தமிழ் மக்களின் நெஞ்சங்களில் நெருப்பாய் எரிந்து அவர்களின் நெஞ்சை பிழிந்து தம் பிள்ளைகளின் நினைவுகளை சுமக்கும் மகத்தான நாளே மாவீரர் நாள். வாழ்வியலின் அத்தனை சுகபுகங்களையும் துறந்து யாமார்க்கும் குடியல்லோம் என்கிற மனித சுதந்திர உணர்வின் பிரதிபலிப்பாய் தம் தேச மக்களின் பாதுகாப்பிற்காக தங்கள் இன்னுயிர்களை ஈந்தவர்களின் ஈகை திருநாளே மாவீரர் நாள் என்பதால் அதன் யதார்த்தத்தை நான் இங்கு பேச விளைகின்றேன். மாவீரர் நாள் என்பது மனித உணர்வுகளோடும் ஓர் தேசிய இனத்தின் பண்பாட்டோடும் அதன் பண்பாடு தழுவிய விழுமியங்களோடும் இணைத்து எங்கள் அகக்கண்களால் பார்க்கப்பட வேண்டிய புனித நாள். புத்திரசோகத்தில் துவண்டு போயுள்ள ஒவ்வொரு தாயும் தந்தையும் தங்கள் புதல்வர்களுக்கும் புதல்விகளுக்கும், பெண்கள் தாம் கரம் பிடித்த கணவன்மார்களுக்கும், குழந்தைகள் தங்கள் தாய் தந்தையரின் கல்லறைகளுக்கும் பூக்கள் சொரிந்து நெய்தீபமேற்றி அழுது தீர்க்கும் ஆத்மார்த்தமான நாள். கண்ணீரால் தம் உறவுகள் புதையுண்ட நிலங்களை நினைத்து கல்லறைகளை தங்கள் பிள்ளைகளாய் கருதியவர்கள், அந்த கல்லறைகள் உங்களால் தகர்த்தெறியப்பட்ட பின்னர் தம் புதல்வர்கள் புதையுண்ட மண்ணையே தங்கள் பிள்ளைகளாக கட்டியணைத்து அழுது புரள்கிறார்கள். அந்த தாய்மார்களது கண்ணீரையும் ஆற்றாமையையும் பயங்கரவாதம் என்று பச்சை குத்துவது கௌரவ பாராளுமன்றத்திற்கும் அதன் செங்கோல் தர்மத்துக்கும் ஏற்புடையதல்ல. சிங்கள தலைவர்களே, சிங்கள மக்களே, எங்கள் தேசத்தில் கடந்த 70 ஆண்டுகளுக்கு மேலாக பாதிக்கப்பட்ட அழிக்கப்பட்ட இனமாக நாங்கள் இருந்து வருகிறோம். கடந்த 10 ஆண்டுகளில் முன் யுத்தம் நிறைவுக்கு கொண்டு வரப்பட்ட போதும் யுத்தத்திற்கான அடிப்படை காரணங்கள் இதுவரை களையப்படவில்லை. அவை அனைத்தும் எரியும் பிரச்சனைகளாக இன்னும் எம்முன்னே எழுந்து நிற்கின்றன. அவை பற்றி பேச முனைகின்ற போதெல்லாம் எங்கள் குரல் வலைகள் மாத்திரமல்ல, எம் இனத்தின் குரல் வலைகளே இறுக நெரிக்கப்படுகின்றன. எங்கள் மக்களுடைய கைகள் கட்டப்பட்டு, உணர்வுகள் ஒடுக்கப்பட்டு, வாய்மொழிகள் முடக்கப்பட்ட, நீதிமன்ற தடை உத்தரவுகள் பிறப்பிக்கப்படுகின்றன. எமது சமூகத்தின் எல்லா செயல்களும் பயங்கரவாதம் என பட்டியலிடப்படுகிறது. அத்தகைய கொடூர அடக்குமுறை சூழலுக்குள் இருந்து வந்தே இவ்வுரையை நான் நிகழ்த்துகிறேன். மாவீரர்கள் உருவாகிய பின்னணி என்ன என்பதையும், மாவீரர்களின் தியாகத்தின் பின்னணி என்ன என்பதையும் இங்கு பதிவு செய்ய வேண்டியது வரலாற்றின் கடமை என எண்ணுகிறேன். சுதந்திர இலங்கையில் என்ன நிகழ்ந்தது? 1957 1965 இலங்கையில் இன சமத்துவத்தை அங்கீகரிக்க அடிப்படையாக அமைந்த பண்டா செல்வா ஒப்பந்தத்தையும் டட்லி செல்வா ஒப்பந்தத்தையும் நீங்கள்தான் கிழித்தறிந்தீர்கள். பன்மைத்துவமற்ற அரசியல் அமைப்பை உருவாக்கினீர்கள். பௌத்தத்தை மட்டும் முதன்மை பெற வைத்தீர்கள். தரப்படுத்தலை மேற்கொண்டீர்கள். தமிழ் மொழியை புறக்கணித்தீர்கள். தமிழர் தாயகத்தில் கூட்டு வாழ்வை சிதைத்து
குடியேற்றங்களை
இனவாதிகளை உருவாக்கி எம்மின மக்களை வெட்டி சரித்தீர்கள். இவற்றையெல்லாம் கடந்துதான் நாங்கள் இந்த மாவீரர்கள் உருவாக்கிய வரலாற்றின் பொறுப்பை யாரிடம் இருக்கிறது என்பதை நீங்கள் நினைத்து பார்க்க வேண்டும். இந்த அவலம் மிகுந்த வரலாற்றில் வெஞ்சினம் கொண்ட இளைஞர்கள் வெகுண்டெழுந்து தமது வரலாற்றை படைத்தார்கள். அவர்களையே நாங்கள் மாவீரர்கள் என மனங்களில் வைத்து பூசிக்கிறோம். அடக்கப்படுகின்ற போது விடுதலை பெற வேண்டும் என்ற உணர்வு மனித சமூகத்தின் தன்னியல்பான குணாம்சம். அதனையே மாவீரர்கள் செய்தார்கள். அவர்கள் ஒருபோதும் வன்முறையை விரும்பியவர்கள் அல்ல. ஆயுதங்களை அவர்கள் விரும்பி ஏற்றவர்களும் அல்ல. தங்களையும் தங்கள் இனத்தையும் தற்காத்துக் கொள்வதற்காக போராடி அதற்காகவே தங்கள் உயிர்களை ஈந்ததற்கு யார் பொறுப்பு? அன்பான சிங்கள சகோதரர்களே, இன்றும் என்ன செய்து கொண்டிருக்கிறீர்கள் என்பதை சிந்தித்து பாருங்கள். வரலாற்றின் கரைபடிந்த அத்தியாயங்களிலிருந்து விடுபட்டு நல்லெண்ணங்களின் அடிப்படையில் நலம் பெறும் நாட்டை உருவாக்க வேண்டிய வரலாற்று தருணத்தில் கண்ணீர் விட்டு அளவும் தடை உத்தரவு தருகின்றீர்கள். ஒவ்வொரு அப்பாவி தாய் தந்தையின் நெஞ்சிலும் ஆணியால் அடிக்கிறீர்கள். தங்கள் தாய் தந்தையரின் கல்லறை இல்லாது போன காலத்திலும் அவர்கள் புதையுண்ட நிலங்களை முத்தமிட துடிக்கும்
සමහරු මූලාසනාරෝහණ මන්ත්‍රීතුමනි මේ උසාවියෙන් තහනම් කරලා තියෙන දෙයක් හෙට දවසේ පවත්වන එකක් ගැන කතා කරන්නේ මම
ඉස්තුතියි ගරු මන්තුමිය. අපේ ගරු මන්තුමා ඔබතුමා අද දින විවාදයට ගැනෙන ඒ වැය ශීර්ෂ පිළිබඳව ඔබතුමාගේ අදහස් දක්වන වඩා වැදගත් කියලා හිතනවා.
ஒரு நிமிஷம் நான் நாளையன் விடயத்தை சொல்லி ஆக வேண்டும். தயவு செய்து ஒரு நிமிஷம். இலங்கை தேசத்திலே வாழுகின்ற சிங்கள தேசிய இனம் போலவே நாமும் ஒரு தேசிய இனமாக எமக்கண்டோர் தனித்துவமான வரலாற்றுடன் கூடிய பண்பாட்டு விழுமியங்களோடு இந்த வரலாற்று துயர்களை எல்லாம் மறந்து வாழ முற்படும் வேளையில் சர்வதேச மனித உரிமை சாசனங்களை மீறி இலங்கையின் உள்நாட்டு அடிப்படை உரிமைகளுக்கு முரணாக ஜெனிவாவின் 30 தீர்மானத்தை முற்றாக நிராகரித்து சர்வதேச சமுதாயங்களின் அடிப்படை கோட்பாடுகளை கூட அங்கீகரிக்க தவறி எமது சமூக பண்பாட்டு விழுமியங்களை நிராகரித்து பௌத்த புராண இதிகாச சிந்தனைகளிலிருந்து சிங்கள தேசம் மீண்டு வந்து தமிழ் மக்களுக்கு சமத்துவமான தீர்வொன்றை தருமென்று நான் ஒரு துளியேனும் நம்பவில்லை என்ற தமிழீழ தேசிய தலைவர் மேதகு வேலுப்பிள்ளை பிரபாகரன் அவர்களின் சிந்தனையை மெய்ப்பிப்பதாகவே உங்கள் செயல்பாடுகள் அமைந்துள்ளன. இந்த வரலாற்று முரண்பாடுகளை தீர்த்து தர்மத்தின் வழி நின்று ஓர் சத்திய லட்சியத்திற்காக தமது இன்னுயிர்களை ஈகம் செய்த மாவீரர்களை அவர்களுக்கான நாளில் நாம் வழிபாடு செய்வதற்கான வலியுறுத்தி விடுதலை என்பது ஒரு அக்னி.
ගරු මුලාසනාරූඪ මන්ත්‍රීතුමනි, ස්ථාවර නියෝගවලට සම්පූර්ණයෙන් පටහැනිව විවාදයට අදාළ නොවන කරුණු අනිත් එක ඒ ගමම්ම මෙතුමා ජාතිවාදය තමයි මෙතන අවස්වන්නේ. කරුණාකරලා ඔබතුමා ඒකට මැදිහත් වෙන්න, මේක මේ විදිහට මේ කතාව කරගෙන යන්න දෙන්න එපා.
විශේෂ ගරු මන්තුමා, ගරු මන්ත්‍රීතුමා, ඔබතුමාට මම ඉල්ලීමක් කරා. ඔබතුමාගේ අද විවාදයට ගැන වැය ශීර්ෂ හරහා කතා කරන වඩා වැදගත් වෙනවා. මොකද අනවශ්‍ය කතිකාවක් මේ උත්තරිත සභාවතුල නිර්මාණය වීම ඉතාම අශෝභනයි. නිසා කරුණාකර ඔබතුමා අද වැය ශීර්ෂයට අදාළව කතා කරන්න කියලා ඉල්ලනවා.
නන්දි නලමදාංග මුරුපිනරුගලේ நான் මුடிக்கிறேன். விடுதலை என்பது ஒரு அக்னி பிரவேசம். நெருப்பு நதிகளை நீந்தி கடக்கும் நீண்ட பயணம். தியாகத்தின் தீயில் குதிக்கும் சிந்தனைக்கு சேவடிமம் கொடுத்து விடுதலை வேள்விக்கு
மம விசேஷம் கியனவா மிக அதிகரணே தீண்டுவா ஏ அதிகரணே தீண்டுவ ஹன்சாட் கத கிரியம் சந்தா மேம கதா கரம் ஹன்சாட் கத கிரியம் இவத் கரன் கிளம மில்லி மக்கரணும்.
ගරු ඇමතුමනි, ස්ථාවර නියෝග වලට පටහැනි යම් කාරණා තියෙනවා. සියල්ල හැන්සාට් ගතවීම ඉවත් කරන්න කියන නියෝගය ලබා දෙනවා.
ගෞරවනීය தலைமைதாங்க உறுப்பினர்களே, நீதிமன்றத்திலே தடை உத்தரவு இருக்கிறது என்பதை சொல்வதற்காகத்தான் நான் இந்த பதிவை மேற்கொள்கிறேன். ஏனென்றால் இது ஒரு நாட்டிலே இருக்கின்ற இனம் சார்ந்த விடயம். நீங்கள் எவ்வளவு அபிவிருத்திகள் சம்பந்தமாக சொன்னாலும் என்னென்ன விடயங்களை கையாண்டாலும் இந்த விடயத்தை நீங்கள் கருத்திலே கொள்ள வேண்டும் என்பதையும் நான் இந்த இடத்திலே பதிவு செய்து நிறைவு செய்கிறேன். நன்றி.
ஓ கரு சஞ்சீவ் எதிர்மான் மந்துமா,
மே கரு மந்திரித்துமா கிவா மகாவிருத்தினிய திரவிட சிஷ்டாச்சாரே கொட்டசக் கேலா ஏக பரப்பதலலேச ஹிந்து திரவிட சம்ஸ்கிருதியட்டகல நிந்தா சாகத பிரகாஷ்யா கருணா கரல தமுன்னான்சே மகாவிருத்தினிய ප්‍රභාකරන්ගේ උපන්දිනය සමරන්න මේ උත්තරීතර සභාව පාවිච්චි කරන්න එපා කියලා අපි ඉතාම ආදරෙන් තමුන්නාසේකින් ඉල්ලනවා.
සීදර මන්තුමා,
உறுப்பினர் அவர்களே, நான் பிறந்த நாளை பற்றி எதுவும் சொல்லவில்லை. நான் இந்த இடத்திலே பிறந்த நாள் பற்றி பேசவே இல்லை. தயவு செய்து நீங்கள் கவனத்தில் எடுக்க வேண்டும். நான் இந்த இடத்திலே குறிப்பிடுவது இந்த நாட்டிலே இரண்டு தேசிய இனங்களும் ஒற்றுமையாக வாழ வேண்டும் என்றால் இந்த நாட்டிலே இருக்கிற இனங்களுக்கு இடையில் ஒற்றுமையும் சௌஜன்யமும் பேணப்பட வேண்டும் என்றால் அவருடைய உரிமைகள் பாதுகாக்கப்பட வேண்டும். ஏற்றுக்கொள்ள கடந்த 2016, 2017, 2018, 2019 ஆண்டுகளில் கடந்த அரசாங்கம் அதற்கு அனுமதி வழங்கியிருந்தது. எந்த தடைகளையும் போன வருடம் ஜனாதிபதியாக இப்பொழுது இருக்கின்ற ஜனாதிபதி கோட்டபாய ராஜபக்ச அவர்கள் ஜனாதிபதியாக பொறுப்படுத்த பிற்பாடும் கூட அவர் போன வருடமும் இதே நிகழ்வை அந்த மக்கள் விளக்கேற்றுவதற்கு அனுமதித்திருந்தார். ஆகவே அதைத்தான் நான் இந்த இடத்திலே கேட்கிறேன்.
ගරු මන්ත්‍රීතුමා, පහුගිය රජයත් කවදාවත් මහවිරුධිනේ සැමරීම අනුමතනම් කරේ නෑ. ඔබතුමා මේක ද පටල පටල වෙන වෙන ක්‍රමවලින් දානවා. මේකට සංස්කෘතිය පටලන්න හදනවා එක එක ඒවා. නමුත් මහවිරුධිනේ කියන කතාව අපි හැමදාම ප්‍රතික්ෂේප කරා. අපි දැනුත් ප්‍රතික්ෂේප
කරනවා. ශ්‍රීධර මන්තුමා,
தலைமை தாங்கும் உறுப்பினர்களே, உங்களுடைய மனநிலைகளின் பிரகாரம் கௌரவ சரத் பொன்சேகா அவருடைய மனநிலையின் பிரகாரம் அவர்கள் சொல்வது அவருக்கு சரியாக இருக்கலாம். ஆனால் தமிழ் மக்களை பொறுத்தவரை அவர்கள் தாங்கள் இப்பொழுதும் தங்களுடைய பிள்ளைகளை உறவுகளை நினைப்பதற்கு யாரும் தடை விதிக்க முடியாது. நான் சொல்வது இப்பொழுது இருக்கிற ஜனாதிபதி கூட 2019 ஆண்டிலே அவர் எந்த தடையையும் விதிக்கவில்லை. அவர்கள் விரும்பிய மெழுகுதிரிகளையோ கற்பூரங்களையோ ஏற்றி அல்லது நெய்தீபங்களையோ கொளுத்தி அந்த மக்கள் வணக்கம் செலுத்துவதற்கு தடை இருக்கவில்லை, யாரும் விதிக்கவில்லை. இப்பொழுது மட்டும் ஏன் நீதிமன்றத்தால் இந்த தடை
விதிக்கப்பட்டது
குறிப்பிடுகின்றேன்.
மந்திரி தூமா ஞாத்தியின் சீகரான்னு உடனே புழுவான் நமூத் மகாவிருத்தினை கியன வச்சனைய எல்டிடி திரஸ்துவாதி சம்விதானையே மியகியாய சமரண பாவிச்சுக்கிற வச்சனையாக தொடர் ஒப்புமா ஞாத்தியின் சீகிரியும் மியகிய கூட்ட ஓனைக்கினுகூட புழுவான் திரஸ்துவாதிய குணா தெமவியன் புழுவான் நமூத் மகாவிருத்தினே கியான ஏக வினவ பைலையாக வினவ கதாவா ஏகாந்த ஐதிக பாட்டில் காண்டேப்பா.
ගරු ශ්‍රීධර මන්ත්‍රීතුමා, ඔබතුමාගේ කතාව තුළ නිර්මාණය වෙන මේ ගැටු සාගත තත්ත්වය නිසා කරුණාකර අද දිනයට නියමිත වැල් ශීර්ෂයේ අදහස් දක්වන්න කියන ශ්‍රීධර මන්ත්‍රීතුමා.
ගෞරව උරුපිනරවලේ நான் நிறைவு செய்கிறேன். நான் குறிப்பிடுவது நாங்கள் நீதிமன்ற கட்டளைகள் இருக்கின்றன. யாரும் துயிலும் இல்லங்களுக்கு போகக்கூடிய சூழல் உருவாக்கப்படவில்லை. நீதிமன்றங்களால் தடை உத்தரவு
பிறப்பிக்கப்பட்டிருக்கிறது.
அந்த மக்கள் நிம்மதியாக தங்கள் உறவுகளை நினைப்பதற்கான ஒரு வழியை இந்த நாட்டிலே இருக்கின்ற அரசியல் தலைவர்கள் இந்த நாட்டினுடைய சிங்கள மக்கள் நல்லெண்ணத்தோடு சிந்தியுங்கள். ஏன் இதனை நீங்கள் வேற்று மனதோடு சிந்திக்கிறீர்கள்? நீங்கள் நாங்களும் இந்த நாட்டிலே ஒற்றுமையாக வாழ வேண்டும் என்றால், நாங்கள் இந்த நாட்டிலே ஒரு நல்ல உறவு வளர வேண்டும் என்றால், நீங்கள் இந்த நாட்டில் இருக்கிற தமிழ் மக்களுக்கு ஒரு நல்ல தீர்வை வழங்க முனைகிறீர்கள் என்றால், தமிழர்களுடைய மரபுரிமைகளை, தமிழர்களுடைய வரலாறுகளை, அவருடைய இழந்து போன கிரமைகளை பாதுகாப்பதற்கு நீங்கள் ஒத்துழைப்பு நல்குங்கள். அப்பொழுதுதான் இந்த நாட்டிலே ஒரு அபிவிருத்தியை எட்ட முடியும், ஒரு நீண்ட வரலாறுடைய இனங்களுக்கு இடையிலான உறவை கூட வளர்க்க முடியும். ஆகவேதான் நான் இதை பதிவு செய்கிறேன். இது ஒரு வரலாற்று பதிவு.
நீங்கள்
முடிவு செய்யுங்கள் என்று நான் சொல்லி நிறைவு செய்கிறேன்.
கரு தொலவத்மந்துமா,
මේ ස්වභාවය ඔබතුමා තමයි මේ අවස්ථාවේ මෙහෙවන්නේ. ඔබතුමා නිරන්තරයෙන් කියද්දි මේ ගරු මන්ත්‍රීතුමා මේ වැය ශීර්ෂයට අදාළ නොවන ආකාරයට තමයි දිගින් දිගටම කතා කරන්නේ. කිසිම වෙලාවක මේක ජාතීන් අතර සංහිඳියාව ඇති වෙන්නේ නැහැ. මෙතුමා මේ කියන ප්‍රකාශ ටික ගරු පාර්ලිමේන්තුවෙන් එළිය කරා නම් සිවිල් හා දේශපාලන ඉතිවාසිකම් පිළිබඳ සම්මුතිය පනත ප්‍රකාරව වරදක් කරන්නේ. කරුණා මේ කරුණා කළා මේ සම්පූර්ණ කතාව හන්සත් වර්තා ඉවත් කරන්න කියලා ඉල්ලනවා.
ඒක කිව්වා. මීළඟ ගරු අනුරාධ ජයරත්න මෙතුමා, ඔබතුමාට විනාඩි 13ක කාලයක් තියෙනවා.
ගරු මූලාසන රූඩ ගරු මන්ත්‍රීතුමනි, ඔබතුමාට ස්තුතිවන්ත වෙනවා. විශේෂයෙන්ම අද වාරිමාර්ග අමාත්‍යාංශයේ විශේෂයට අනුබද්ධව මම හිතන්නේ අමාත්‍යාංශයේ හැටියට අවසාන වශයෙන් අදහස් දක්වන අමාත්‍යවරයා හැටියට පළමෙනියටම අපේ පක්ෂ විපක්ෂින්න සියලු දෙනා විවිධ කාරණාවල අපේ ශ්‍රීධර මන්ත්‍රීතුමා ඇරෙන්න අනික් සියලු දෙනා මං හිතන්නේ මේ විෂය පිළිබඳව අපිට යම් අලුත් දෙයක් එකතු කරගෙන රට හැටියට ඉදිරියට අරගෙන යන්න පුළුවන් ක්‍රියාමාර්ගයන් පිළිබඳව දීර්ඝ වශයෙන් විස්තර කරයි. සියලු දෙනාට අපි අමාත්‍යාංශය හැටියට පළවෙනියටම මං හිතන්නේ අපි ස්තුතිවන්ත විය යුතුයි. අද මේ වාරි පද්ධතිය අපි බොහෝ විට ගත්තාම අපේ සංවර්ධනය කිරීම, ඒ වගේම කෘෂිකාර්මික සංවර්ධනය, මේ කියන කාරණාවල අවශ්‍යතාවය අපි බොහෝ විට අද වෙනකොට මේ රටේ පැන නැගිලා තියෙන මේ කොවිඩ් විවසනයත් එක්ක අපි දැක්කා. පෞගිය මාර්තු මාසේ වෙනකොට රට යම් විදියකට වහලා රටේ යම් යම් කාරණා ටික, අපනයන කාරණා ටික, ආනයන කාරණා එන හිටිනකොට රටේ ජනතාව හැටියට ජීවත් වෙන්න පුළුවන් පරිසරයේ ගොඩ නැගුණා නම් ඒ අපි යම් විදිහක අපිට 100%ක් සතුටු වෙන්න බැරි වුණත් යම් ස්වයංපෝෂිත ආර්ථිකයකට අපි එක්තරා මට්ටමකින් හරි හිමිකම් කියපු නිසා ඒකේ ප්‍රතිඵලයක් හැටියට තමයි අද අපිට පුළුවන්කම ලැබිලා තියෙන්නේ මේ රට මේ විදිහට ඉදිරියට අරගෙන යන්න. එහෙම ගත්තාම මං හිතන්නේ අපි පැරණි කරගෙන ආපු ක්‍රමවේදයේ සියල්ල මං හිතන්නේ නිවැරදි දේ තවදුරටත් හරියාකාරව ඉදිරියට කරගෙන යමින් මං හිතන්නේ අපි මොන කාරණා කිව්වත් ඩී.එස්. සේනානායක මැතිතුමා, කොඩ්බැකඩුව මැතිතුමා, ඒ වගේම දිවංගත ගාමිණී දිසානායක මැතිතුමාලා අපි මේ මහවැලි වාරි මාර්ග ශේෂ්ත්‍ර ගැන කතා කරනකොට අපි බොහොම ගෞරවයෙන් සිහිපත් කරනවා. ඒ සියලු දෙනා කරගෙන ආපු වැඩපිළිවෙල අද මහින්ද රාජපක්ෂ මැතිතුමාගේ, මං හිතන්නේ එතුමාගේ මොරගහකන්ද ආරම්භයේ ඉඳලා ගත්තාම, උමාවේ ආරම්භයේ ඉඳලා ශක්තිතාර්ධන අධ්‍යයනයේ ඉඳලා ගත්තාම
දැවන්ත වැඩ කොටසක් මේ වාරි ශේෂ්ත්‍රය හරහා අපිට ගොඩනගන්න රජයක් හැටියට පුළුවන්කම ලැබිලා තියෙන විතරක් නෙවෙයි අපි මේ වැඩ කොටස ආරම්භය ලබා දෙනවා විතරක් නෙවෙයි මේ වැඩ කොටස ආරම්භ කරපු ආණ්ඩුවක් හැටියට නැවත වාරයක් මේ වැඩ කොටස් ටික අවසන් කරලා රටේ ජනතාවට ලබා දෙන්න පුළුවන් වීමත් මම හිතනවා මේ වර්තමාන ආණ්ඩුව හැටියට අපි ලැබපු ජයග්‍රහණයක් කියලායි අපි විශ්වාස කරන්නේ ඒ වගේම තමයි අපි සිහිපත් කළ යුතු කාරණාව තමයි අපිට මේ ලංකාව කියලා ගත්තාම අපේ වාරි පද්ධතියට එහා ගියපු වාරි සංස්කෘතියකට අපි හිමිකම් කියන රටක් හැටියට තමයි අපි මේ ශ්‍රී ලංකාව අපි උරුමකම් කියන්නේ අපිට ගමයි පන්සලයි වැවයි දාගබයි මේ සියල්ල එකට සංකලනය වෙච්ච මානුෂීය යාන්ත්‍රණයක් හැදිච්ච වැඩපිළිවෙල තුල තමයි අපි ගම හැටියට රට හැටියට අපිට ඉදිරියට අරගෙන යන්න පුළුවන්කම ලැබුණේ අද වර්තමාන වාරි මාර්ග අමාත්‍යවරයා හැටියට චමල් රාජපක්ෂ අමාත්‍යතුමා අපිට මේ සියලු කාරණා ටික නැවත වාරයක් එකට එකතු කරලා අපි වැව් පද්ධති සංවර්ධනය කිරීම ඇල පද්ධති සංවර්ධනය කිරීම විතරක් නෙවෙයි ගම හැටියට අවශ්‍ය කරන කමිටුව හදලා ගමේ පන්සල වේවා පාසල වේවා කෘෂිකර්ම කමිටු වේවා ගොවි සංවිධාන වේවා මේ සියලු දෙනා එකට එකතු කරලා අපිට අවශ්‍ය කරන සංවර්ධනයේ වැව් සංවර්ධනයේ පුනරුත්ථාපනයේ සියලු වැඩ කොටස් ටික කරලා නැවත ගමට බාර දෙන වැඩපිළිවෙල තමයි අපි අද ක්‍රියාත්මක කරන්නේ අපිට බොහෝ විට මගේ කුඹුරු ආශ්‍රිත වැව් ජලාශ වාරි මාර්ග සංවර්ධන අමාත්‍යාංශය ගන්නකොට අපිට පැවරිලා තියෙනවා මේ රටේ වාරි පද්ධතියත් එක්ක තියෙන වැව් අමුණු ප්‍රමාණය ගත්තොත් 50,000කට විතර එහා ගියපු ප්‍රමාණයක් අද අපිට වගකීම පැවරිලා තියෙනවා අපි පහුගිය කාලවල මොන විදිහට අල පද්ධතිය සංවර්ධනය කරත් වැඩක් වෙන්නේ නැහැ ඒ අල පද්ධතියන වතුර ටික ගිහිලා වැවට වැටෙනකොට වැවේ ධාරිතාවය නැත්තම් ඒ ජලය ටික රඳවා ගන්න අපිට පුළුවන්කමක් නැත්තම් අපි මොන තරම් විදිහට අල පද්ධතිය ඒ වැව් පද්ධති සංවර්ධනය කරත් වැඩක් වෙන්නේ නැහැ අවසානයේ වැව් පද්ධතිය සංවර්ධනය කළා මොන තරම් ධාරිතාවය එකතු වුණත් අවසානයේ කෘෂිකාර්මික ජනතාවට අවශ්‍ය කරන ජලය ටික ලැබිලා අපි ගරු මහින්දානන්ද අලුත්ගමගේ අමතුමාලගේ ඉලක්කයක් තියෙනවා 50,000ක 60,000කට එහා ගියපු අක්කර ප්‍රමාණය පුරන් වෙච්ච කුඹුරු ප්‍රමාණය නැවත අස්වද්දන්න මේ ප්‍රමාණයට ඕන කරන ජලය ටික ලැබුණේ නැත්නම් අපි මොන තරම් සංවර්ධන කාර්ය ගැන අපි කතා කරත් වැඩක් වෙන්නේ නැහැ මොකද අවසානයේ අපි මේ ගන්න කෘෂිකාර්මික අපේ ගොවියට ගොවි ජන සේවද ඇලපද්ධතිය එහෙම නැත්නම් වාරි මාර්ග වැවක්ද එහෙම නැත්නම් මහවැලියේ වැවක්ද කියන එක අදාළ නැහැ උන්ට වෙලාවට වතුර ටික තියෙනවනම් වෙලාවට පොහොර ටික තියෙනවනම් උන්ගේ අවශ්‍යතා ටික සම්පූර්ණ වෙනවනම් ඔවුන් සූදානම් ඒ නිෂ්පාදන ටික රටේ ජාතික නිෂ්පාදනයට එකතු කරන්න ඒ නිසා ඊට අවශ්‍ය කරන සමස්ත වැඩපිළිවෙල තමයි අපි ක්‍රියාත්මක කළ යුතුව තියෙන්නේ අද අපි මෙතන නැහැ අපි අනුර කුමාර මන්ත්‍රීතුමා දීර්ඝ වශයෙන් කිව්වා හැබැයි 2004-05 අවුරුදු වල කෘෂිකර්ම අමාත්‍යවරයා හැටියට වැව් හදන්න ගිහලා අසමත්ම වෙච්ච අවතියර වැව් 10,000ක් හදනවා කියලා 800 ගන්න එතුමාගේ කතාවේ මෙතුමා සඳහන් කරා ඒ වගේම තමයි අපේ රංජිත් බද්දුම් බණ්ඩාර අපේ මන්ත්‍රීතුමා කිව්වා එක්සත් ජාතික පක්ෂ ආණ්ඩුව හැටියට මේ වී අස්වැන්න වැඩි කරගන්න කරපු වැඩපිළිවෙල පිළිබඳ මට මතකයි ආර්ථික කමිටුවේ ඉඳලා වී අස්වැන්න වැඩි වෙනකොට 2016-17 අවුරුදු වල මහවැලියෙන් දෙන ජලය ප්‍රමාණය අඩු කරන්න කියලා කිව්ව වෙන කවුරුත් නේ රනිල් වික්‍රමසිංහ මැතිතුමා ඒවකට අග්‍රාමාත්‍යවරයා හැටියට අපි එක දවසයි ඒ කමිටුවට සහභාගී වුනේ හිතට එකගව ඒ කමිටුවේ සම්බන්ධ වෙන්න බැරි නිසා අපි ඒ කමිටුව සම්පූර්ණ අපි වර්ජනය කළා හැබැයි මහවැලියෙන් ලැබෙන වතුර ටික එදා නතර කරලා අපේ වී අස්වැන්න වැඩි නම් වතුර ටික පහලින්න ගොවින්ට ලබා දෙන එක නතර කරන්න කියලා තමයි දායකසත් ජාතික පක්ෂය යෝජනා කරේ එහෙම යෝජනා කරපු ආණ්ඩුවක ඇමතිවරයෙක් හැටියට ඉඳගෙන තමයි රංජිත් මද්දුම් බණ්ඩාර අමාත්‍යතුමා අපිට කිව්වේ එක්සත් ජාතික පක්ෂයේ වී අස්වැන්න වැඩි කරන්න ගත්ත ක්‍රියාමාර්ග පිළිබඳව ඒ නිසා මම විශ්වාස කරනවා ගරු මූලාශ්‍රවරුඩ ගරු මන්ත්‍රීතුමනි මේ සියලු කාරණාවල අපිට වැරදිච්ච තැන් බොහොමයක් තියෙනවා අපිට පක්ෂ පාට සියල්ල වෙනුවෙන් ගහ ගන්න අවස්ථාවක් නෑ අපිට එතනින් එහා හිතලා වැඩ කටයුතු කරන්න වෙනවා අද මේ වාරි පද්ධතිය මේ සියලු කාරණා එක ගන්නකොට අපි කෘෂිකාර්මික කටයුතු වලට විතරක් නෙවෙයි පානීය ජලය ගත්තාම 50%යි 55%යි අතර ප්‍රමාණයකට තමයි පානීය ජලය ලබා දෙන්න පුළුවන් වැඩපිළිවෙල අද ක්‍රියාත්මක වෙන්නේ එහෙමනම් අපි සියලු දෙනා මොන කතන්දර මොන පම්පෝරි ගැහුවත් අපි සියලු දෙනා අසමත් අපිට වැරදිච්ච තැනක් තියෙනවා ඒ වැරදිච්ච තැන නිවැරදි කරලා නිවැරදි විදියට අමාත්‍යාංශ ඉදිරියට ගෙනියන එක තමයි අද මේ අයවැය මේ විෂයපත යටතේ අමාත්‍යාංශය යටතේ අපිට පැවරෙන වගකීම කියලා අපි බොහෝ විට විශ්වාස කරනවා මොකද එහෙව් කරන්න බෑයි කියපු බොහෝ දේවල් කරපු ආණ්ඩුවක් හැටියටයි අද ගෝඨාභය ජනාධිපතිතුමාගේ ආණ්ඩුව පත් වෙලා තියෙන්නේ 1978 ගන්නකොට ව්‍යවස්ථාවේ 3/2 පාර්ලිමේන්තු හදන්න බෑයි කියපු ව්‍යවස්ථාවෙන් 150ට එහා ගියපු පාර්ලිමේන්තුවක් හැදුවා අද වර්තමාන ජනාධි අගමැතිවරයා මේ පාර්ලිමේන්තුවට අගමැතිතුමා මේ අයවැය ඉදිරිපත් කරනකොට අපිට ශෝභන අවශ්‍ය නැහැ අපිට අවශ්‍ය කරන්නේ හෙට දවස වෙනකොට මේ රටේ වැඩපිළිවෙල අපිට අවශ්‍ය කරන්නේ හෙට දවස වෙනකොට අපි බලාපොරොත්තු වෙච්ච කෘෂිකාර්මික ශේෂ්ත්‍රය අපි බලාපොරොත්තු වෙච්ච වාරි සංස්කෘතිය අපි බලාපොරොත්තු වෙච්ච ඉලක්කයට මේ රට අරගෙන යන්න පුළුවන් නම් ඒක තමයි ගරු මූලාශ්‍රාර උඩ ගරු මන්ත්‍රීතුමනි අපි බලාපොරොත්තු වෙන එකම කාරණාව අද වියලිහා අන්තර් කලාප වලට ගත්තාම භූමියෙන් 4න් 3කට වැඩි ප්‍රමාණයක් ජීවත් වෙන්නේ මේ කුඩා වැව් ප්‍රමාණය ප්‍රයෝජනෙට අරගෙන ඒක වැව් වල ඉන්න ගොවි පවුල් ප්‍රමාණය ගත්තොත් 385000යි අද අමුණු වලින් ජීවත් වෙන පවුල් ප්‍රමාණය ගත්තොත් 295000යි පොදුවේ ගත්තාම මේ කුඩා වැව් පද්ධතිය ප්‍රයෝජනෙට අරගෙන 106කට වැඩි පිරිසක් ඒකේ ප්‍රයෝජන ලබා ගන්නවා එහෙමනම් අපි මේ අද බොහෝට අපේ අමාත්‍යාංශය විතරක් ගත්තාම බිලියන 3ක් හැබැයි දවැන්ත මුදල් ප්‍රමාණයක් අපේ රාජ්‍ය අමාත්‍යතුමා සිරිපාල ගම්ලත් අමාත්‍යතුමා අපේ චමල් රාජපක්ෂ අමාත්‍යතුමාගේ දවැන්ත මුදල් ප්‍රමාණයක් අපි වාරි පද්ධතිය සංවර්ධනය සඳහා වියදම් කරනකොට අපි මතක තියාගන්න ඕනේ පහුවෙනි දවසේ ඉඳලා මේකේ ප්‍රතිඵල ලැබෙන ව්‍යාපෘතියෙන් බවටයි මේවා පත් වෙන්නේ කියන කාරණාව අපි විශේෂයෙන් සිහිපත් කරනවා අපි ඒ වගේම තමයි අද බොහෝ විට මේ සංවර්ධන වැඩකටයුතු අපි ක්‍රියාත්මක වෙනකොට අපි අද දිසාපතිවරු හරහා ග්‍රාමීය කෘෂිකර්ම කමිටුවේ අවශ්‍යතාවයන් මොනවද කියලා අපි හඳුනාගත්තා. අපි වාරි මාර්ග අධ්‍යක්ෂකවරු හරහා අවශ්‍ය ප්‍රමුඛතා තියෙන යෝජනා මොනවද කියලා අපි හඳුනාගත්තා. ඒ වගේම අපේ ගොවිජන සේවා සහකාර කොමසාරිස්වරු හරහා අත්‍යවශ්‍ය කියන යෝජනා මොනවද කියන එක පිළිබඳ අපි හඳුනාගත්තා. ඒ වගේම මේ පාර්ලිමේන්තුව නියෝජනය කරන දේශපාලන අධිකාරිය දිස්ත්‍රික්ක මට්ටමේ කෙරිය යුතුයි කියන සංවර්ධන යෝජනාවන් සියලු කාරණා ටික අපි මේ වෙනකොට හඳුනාගෙන ඒවට අවශ්‍ය කරන වැඩපිළිවෙල අපි අමාත්‍යංශ මට්ටමින් අපි අද ඒ වැඩ කටයුතු ටික ක්‍රියාත්මක කරගෙන යනවා. ඒ වගේම තමයි බොහෝ විට අපි දන්න කාරණාවක් තියෙනවා. අපිට වැව් පද්ධතිය හදනවා, ඇල පද්ධතිය හදනවා කිව්වට වන සංරක්ෂණ දෙපාර්තමේන්තුව මැදිහත් වෙනකොට වනජීවී ඒ දෙපාර්තමේන්තුව මැදිහත් වෙනකොට අපිට සමහර විට අවසර ගන්න මාස 6ක 7ක කාලයක් යනවා. අපි වැවකට සංවර්ධනය කරන්න යන්නේ සමහර විට රොන් මඩ ටික ඉවත් කරන්න. හැබැයි මාස 6ක 7ක 8ක කාලයක් යනකොට බැමි කැඩිලා ගිහිල්ලා අපි අවසර අරගෙන ඇතුළට යනකොට හැබැයි අද අපි චමල් අමාත්‍යතුමාගේ උපදෙස් පරිදි අපි වෙනමම ඒ සඳහා කාර්ය සාධන බලකායක් අපි පිහිටවලා තියෙනවා. ඒ කාර්ය සාධන බලකාය වන සංරක්ෂණ දෙපාර්තමේන්තුව, වනජීවි, ඒ වගේම අපිට අවශ්‍ය වෙන පතල් භූවිද්‍යා පරිසර මේකින සියලු ආයතනයකට එකතු කරපු කාර්ය සාධන බලකායක් අපි පිහිටවලා තියෙනවා. මොකද අපේ ඉලක්කය වෙන්නේ ලබන අවුරුද්ද වෙනකොට වැව් 5000ක් අවශ්‍ය කරන සංවර්ධනයට අපි අරගෙන යන්න. අපි හඳුනාගෙන තියෙනවා මුළු ලංකාව පුරා තියෙන කොට්ටාසවල සියලුම කොට්ටාසවල කෙරිය යුතු වැඩ කොටසක් අපි මේ වෙනකොට ප්‍රමුඛතාවයේ දී යුතු වැඩ කොටස මොකක්ද කියන එක පිළිබඳ අපි හඳුනාගෙන තියෙනවා. ඒ නිසා ඒ කටයුතු ටික කඩිනම් කිරීම සඳහා අවශ්‍ය කරන පසුබිම අපි අමාත්‍යංශයට මේ වෙනකොට අපි සූදානම් කරලා තියෙන විතරක් නෙවෙයි අපි අමාත්‍යතුමාගේ උපදෙස් පරිදි මේ වෙනකොට අපි කැබිනට් පත්‍රිකාවක් ඉදිරිපත් කරන්න සූදානම් කරලා තියෙනවා. අපි බොහෝ විට දන්න දෙයක් තමයි වැව් සංවර්ධනය කරනවා කිව්වත් ඇල පද්ධතිය හදනවා කිව්වත් අපිට තියෙන මාසය එකමාරයි දෙකක කාලයක් මෝසමත් එක්ක ඊළඟ වර්ෂාපතනයට කලින් අපි සංවර්ධනය කළ අවසන් කරන්න ඕනේ. හැබැයි ඒ වැඩ කටයුතු ටික කරන්න පරිසර අධිකාරිය එනකොට, පතල් භූවිද්‍යා කාර්යාංශය එනකොට, මේ කියන ආයතන ඇවිල්ලා ජොයින්ට් ඉන්ස්පෙක්ෂන් එකක් කරලා අවසර දෙන්න යනකොට මාස ගණනාවක් ගත වෙනවා. හැබැයි අපි කැබිනට් පත්‍රිකාවක් ඉදිරිපත් කරලා මේ වාරි සෞභාග්‍ය වැඩසටහන ක්‍රියාත්මක වෙනකොට ඒ වාරි සෞභාග්‍ය වැඩසටහනට මේ කියන ආයතන රාජභාග සියල්ලම අපි ඒකට ගලපගන්නේ නැතුව ඒවට අවසරය ලබා දීම සඳහා අවශ්‍ය වන වැඩපිළිවෙලත් අපි සූදානම් කරනවා කියන එක විශේෂයෙන් අපි මේ වෙලාවේදී සිහිපත් කරන්න ඕනේ. පෞගිය කාලවල අද කුරුණෑගල දිස්ත්‍රික්කයට ගියොත් වැව් 12ක් තියෙනවා. මහා දවන්ත වැව් වැලිවලට කැණීම් කරලා අද මොනම විදියකින්වත් ප්‍රයෝජනෙට ගන්න පුළුවන් කමක් නැහැ. අද සමහර ඇලපල් වලට ගියොත් ඇලපද්ධති සුද්ධ කළා තියෙන ඇල සුද්ධ කරන්න නෙවෙයි, ඒකේ තියෙන වැලි ටික කොට දාන්න, ඒකේ තියෙන පස් ටික කොට දාන්න, සමහර වගේ බන්ට් එකක්වත් ප්‍රයෝජනෙට ගන්න පුළුවන් කමක් නැහැ. හැබැයි අපි සූදානම් නැහැ විවිධ දෙපාර්තමේන්තු උපයෝගී කරගෙන, වාරි මාර්ග දෙපාර්තමේන්තු උපයෝගී කරගෙන ජලාශය මන්තුමනේ
විනාඩි දෙකක කාලයක් උතුම්.
ඒ නිසා අපි සූදානම් නැහැ මේවා පෞද්ගලික අංශ විවිධ පුද්ගලයන්ට බාර දීලා මේ රටේ අපේ මේ වාරි පද්ධතිය මේ විදියට විනාශ කරන්න දෙන්න අපි මොනම විදියකින් ඉඩ තියන්නේ නැහැ කියන එක අපි විශේෂයෙන් මේ වෙලාවේදී සිහිපත් කරනවා ගල් මූලාශ්‍රවරුද ගරු මන්ත්‍රීතුමනි. ඒ වගේම තමයි අපි මේ වෙනකොට අමාත්‍යංශ මට්ටමින් අපි බොහෝ විට අපේ නිලධාරි පිළිබඳ අපිට විශ්වාසය තියෙනවා. අපිට වාරි ශේෂ්ත්‍රයේ ඉන්න ඉංජිනේරුවන් අද බොහෝ විට ගත්තාම මහා දවන්ත කාර්යභාරයක් මේ රට තුළ ක්‍රියාත්මක කරලා තියෙනවා. අපිට අපේ ඉංජිනේරුවෝ පිළිබඳ අපිට විශ්වාසය තියෙනවා. අද වාරි මාර්ග දෙපාර්තමේන්තුව ගත්තොත් අපේ ලංකාවේ තියෙන පැරණිම දෙපාර්තමේන්තුවක් හැටියට අධ්‍යක්ෂක ජෙනරල්වරයාගේ ඇතුළු ඒ පරිණත නියම උගත් ඒ දැනුම තියෙන පුද්ගලෝ පිරිසක් ඉන්නවා. අපි ඔවුන් ටික එකතු කරගෙන මේ වැඩ කොටස කරනවා විතරක් නෙවෙයි, අපි උපදේශන පිළිබඳව පැවැත්වීම සඳහා විශ්වවිද්‍යාලවල ඉන්න ඒ විශ්වවිද්‍යාලවල ඉන්න ආචාර්යවරු මහාචාර්යවරු ඒ සියලු දෙනා එකතු කරපු උපදේශන රැස්වීම මාලාවක් මේ වෙනකොට ආරම්භ කරලා තියෙනවා. අපි ඒකදී බලාපොරොත්තු වෙන්නේ වැව් පද්ධතිය නිකම්ම සංවර්ධනය කරන එක නෙවෙයි, ඒකට අවශ්‍ය කරන විද්‍යාත්මක පසුබිමට අනුව මේ සංවේදී කාරණාව සංවර්ධනය කරන එක තමයි අපේ ඉලක්කය බවට පත් වෙන්නේ. බොහෝ විට උඩහින් තියෙන වැවක් හදන්න පුළුවන්, පහලින් තියෙන වැවක් හදන්න පුළුවන්, හැබැයි මැද තියෙන වැව සමහරක් වෙලාවට වනජීවී වෙන්න පුළුවන්. අපි කවුරුවත් ඒකට අත ගහන්නේ නැහැ. හැබැයි ප්‍රතිඵලය තමයි උඩ ධාරිතාවේ වැඩි වෙනකොට, පහල ධාරිතාවේ වැඩි වෙනකොට මැද අවසානයේ බන්ට් එක කැඩිලා ගිහිල්ලා තමයි නතර වෙන්නේ. හැබැයි අපි ඒ දේ වෙන්න දෙන්නේ නැහැ. අපි එල්ලංගාවක් හරියාකාරව හඳුනාගෙන කැස්කේඩ් එකක් පද්ධතියක් යුනිට් එකක් හරියට හඳුනාගෙන ඒ සියලු සංවර්ධන කාර්යා හරියාකාරයට කරලා දෙන එක තමයි
අපේ කාලය අවසානයි.
ගරු මූලාසන උඩ ගරු මන්ත්‍රීතුමනි තප්පරයක් දෙන්න. ඒ වගේම මට මොකද මම මේකට උත්තර දුන්නේ නැත්නම් අපේ මන්ත්‍රීතුමාල එල් කලාපේ ඉඩම් පිළිබඳව ඉදිරිපත් කළා. ඒකට අපි බොහොම පැහැදිලිව අපි එතුමාලට මේ වෙලාවේදී සිහිපත් කරනවා. එල් කලාපේ ඉඩම් ගැටලුව කච්චේරිය පිළිබඳව මාස 6ක කාලයක් ඇතුළත අපි ඉඩම් කච්චේරිය පවත්වලා ඒකට අවශ්‍ය කරන ඉඩම් ටික ලබා දෙන්න අපි කටයුතු කරනවා කියන එක විශේෂයෙන් අපි සිහිපත් කරනවා. ඒ වගේම තමයි අපේ ඉඩම් පදිංචි කිරීම පිළිබඳව කතා කරා. ඒ පදිංචි කිරීම ටිකත් අපි කඩිනම්ව ඔවුන්ට ඉඩම් කොටස් ටික ලබා දීලා ඒල් කලාපේ ඉඩම් ටික නැවත පදිංචි කිරීම සඳහා අවශ්‍ය වැඩපිළිවෙල ක්‍රියාත්මක කරනවා කියන එකත් අපි මේ වෙලාවේදී විශේෂයෙන් සිහිපත් කරනවා. ඒ වගේම ගරු මූලාසන උඩ ගරු මන්ත්‍රීතුමනි තව අදහස් දීර්ඝ වශයෙන් පැවතුණත් මම මේ වෙලාවේදී රටට අවශ්‍ය කරන විෂයකට අපිට අමාත්‍යවරයා හැටියට කටයුතු කරන්නත් විශේෂයෙන් මගේ පියා කුෂිකර්ම අමාත්‍යවරය හැටියට කටයුතු කරලා එතුමාගේ ඒ කුෂිකර්ම ශේෂ්ත්‍රයේ අපේ ගොවි ජනතාවට අවශ්‍ය කරන ඒ සහයෝග ශක්තිය එකතු කරන්න පුළුවන් අමාත්‍යංශයක කටයුතු කරන්න දීම පිළිබඳවත් අපි වර්තමාන ජනාධිපතිවරයාට ස්තුතිවන්ත වෙන ගමන්, ඒ වගේම එදා මගේ පියා කුෂිකර්ම අමාත්‍යවරය හැටියට එනකොට එතුමාගේ නියෝජ්‍ය අමාත්‍යවරය හැටියට චමල් රාජපක්ෂ එතුමා කටයුතු කරා. අද චමල් රාජපක්ෂ එතුමා මගේ අමාත්‍යවරය හැටියට ඉන්නකොට එතුමාගේ රාජ්‍ය අමාත්‍යවරය හැටියට මේ වැඩපිළිවෙල ශක්තිමත් ඉදිරියට අරගෙන යන්න පුළුවන් වීම මම හිතනවා දේශපාලන වශයෙන් සහ අපේ වැඩ කොටස්වල අපි ලැබපු වාසිය කියන එකත් විශේෂයෙන් සිහිපත් කරමින් අපේ අමාත්‍යංශයේ ලේකම්තුමා රාජ්‍ය අමාත්‍යංශයේ ලේකම්තුමාලා දෙපළ, ඒ වගේම අපේ අධ්‍යක්ෂක ජෙනරල්තුමා, ඒ වගේම අපේ කොමසාරිස්වරු ඇතුළු ඒ සියලු දෙනාටත් විශේෂයෙන් මගේ මිත්‍ර අපේ රාජ්‍ය අමාත්‍යතුමා අපි සියලු කාර්යාවල එකට එකතු වෙලා වැඩ කරන අපේ රාජ්‍ය අමාත්‍යතුමා ඇතුළු සියලු දෙනාට මේ වැඩ කටයුතු හිතනවටත් වැඩි එහාට අරගෙන ගිහිල්ලා අර අපි බලාපොරොත්තු වෙන අභියෝග ජයග්‍රහණය කරන්න පුළුවන් වසරක් බවට 20යි 21 වර්ෂයේ පත්වේවා කියලා ප්‍රාර්ථනා කරමින් මම නිහඬ වෙනවා. බොහොමත්ම ස්තුතියි.
ඉසුදේ ගරු එමුතුමා.